એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી નિબંધ સંપદામાં શિરીષ પંચાલ લિખિત હારાકીરી. ઓડિયો પઠન શ્રેયા સંઘવી. બે મિત્રો પોતાના કુટુંબીજનો સાથે આનંદ પ્રમોદ કરવા કોઈ એક નયનરમ્ય વન પ્રદેશમાં જઈ આવ્યા. સ્ત્રી વર્ગ વિશ્રમ કથાએ વળગ્યો અને વધુ પ્રગલ્ભ બની ખાણીપીણી મારપીટમાં તરબોળ થઈ ગયો. પેલા બે મિત્રો પાસે જ આવેલા કોઈ એકાંત સ્થળમાં જઈને જાત જાતની કથાઓ માંડી બેઠા. ત્યાં એક ઊંચો દેહ ધરાવતી તપાવેલા કાંચનવર્ણની પિંગળકેશી સૂર્ય સમાન તેજસ્વી કાળા વસ્ત્ર પહેરેલી વ્યક્તિ આવી ચડી. "હું છું ખાઉધરો બ્રાહ્મણ, મને ભોજનની ભિક્ષા આપો. પણ રખે અનાજ પાણી આપતા આ વન, એના પશુપંખી, માનવ, દૈત્ય બધા જ જીવ મારું ભોજન બને એવી મારી લાંબા સમયની અભિલાષા પૂર્ણ કરો." બંને મિત્રો પાસે કોઈ અસ્ત્રશસ્ત્ર નથી એટલે બ્રાહ્મણ પાસે અસ્ત્રશસ્ત્ર યાચે છે. પેલો ભૂખ્યો બ્રાહ્મણ પોતાના મિત્રની મદદથી દિવ્ય અસ્ત્ર લાવી આપે છે અને પછી શરૂ થાય છે ખાઉધરાઓનું ભોજન. એના સદાય બળબળતા ભડબડતા જઠરાગ્નિમાં હોમાવા લાગ્યા દાનવ, રાક્ષસ, સાપ, રીંછ, વરુ, હાથી, વાઘ, સિંહ, હરણ, ભેંસ, પંખી. ન જાણે કેટલુંય કીટ જગત પણ અગ્નિના આ વિશાળ ઉદરમાં હોમાયું હશે. વનને સળગતું અટકાવવા દેવતાઓ આવ્યા તો પણ આ બે મિત્રોએ બધા દેવતાઓને પરાજિત કર્યા. કોઈ પશુ પંખી આગમાંથી બચી જાય તો આ બંને મિત્રો વીણી વીણીને શોધી શોધીને તેમને અગ્નિની જ્વાળાઓમાં હોમતા હતા. બધું જ અગ્નિમય બની ઉઠ્યું. મોટાભાગના વાચકોને ખ્યાલ આવી ગયો હશે કે આ પ્રસંગ છે મહાભારતના પ્રખ્યાત ખાંડવ દહનનો. આદિ પર્વ 214-219. આજે પણ આ પ્રસંગ યાદ આવતા ઘડીભર તો સૂદભૂત ખોઈ બેસીએ છીએ. કેવો દારૂણ સંહાર હતો! અચાનક દાવાનળ ફાટી નીકળે અને એમાં વંચરો હોમાઈ જાય એને તો પ્રાકૃતિક ઘટના તરીકે ઓળખાવી શકાય. પ્રકૃતિ પોતાની મેળે જે સમતુલા સ્થાપવા મથે છે તેના નમૂના તરીકે એને બહુ નિર્દોષતાથી ઓળખાવી શકાય. પણ આ ઘટના તો માનવ સર્જિત હતી. માનવીએ પોતાના વસવાટ માટે, નગર સ્થાપના માટે અદ્ભુત સૌંદર્ય ધરાવતું વન સળગાવી દીધું અને કોઈ કરતા કોઈને એમાંથી જીવતો નાસી જવા ન દીધો. મહાભારત કહે છે તે પ્રમાણે માત્ર 6 જ જીવ પોતાનો જીવ બચાવી શક્યા હતા. અસ્થાયી માનવી સ્થાયી બનવા માટે વનનો વિનાશ કરે એ ઘટનાને સંસ્કૃતિના આરંભકાળની સ્વાભાવિક ઘટના તરીકે લેખીને એની ક્રૂરતા થોડી ઘટાડી શકાય. અથવા બંગાળી કવિ બુદ્ધદેવ બસુ કહે છે તે પ્રમાણે જળ અને અગ્નિના સમાગમથી સર્જન શક્ય બને છે એ ભૂમિકાનું આવી ઘટના નિરૂપણ કરે છે એમ પણ કહી શકાય. ગમે તેમ પણ આ ઘટનાને રૂપકાત્મક ભૂમિકાએ જ સમજી શકાય, સમજાવી શકાય. બાકી તો આવો નિર્દય સંહાર નર અને નારાયણ તરીકે પૂજાતા અર્જુન અને શ્રીકૃષ્ણ કરે એ ઘટનાને સ્વીકારવાને માટે આપણું મન કેમેય તૈયાર થાય નહીં. નવા નવા નગરો સ્થાપવાની જરૂરિયાતો જ્યારે જ્યારે ઊભી થઈ ત્યારે ત્યારે આ જ રીતે વનનો વિનાશ કરીને જ નગરો વસાવવામાં આવ્યા છે. અગસ્ત્ય મુનિએ વિંધ્યાચળ પાર કરીને દક્ષિણ ભારતની સૂર્ય જ્યાં પ્રકાશતો નથી એવી અંધારી બની ગયેલી ભૂમિને વસવાટ યોગ્ય બનાવ્યાનું કોને યાદ નથી? પરાપૂર્વથી ચાલી આવેલી આ ઘટના શું આજે અદૃશ્ય થઈ ગઈ છે? લગભગ બધા જ પ્રાચીન સાહિત્યોમાં અગ્નિ, જળ, સૂર્ય, વાયુ જેવા પ્રાકૃતિક તત્વોને દેવ કલ્પવામાં આવ્યા છે. એ જ રીતે અગ્નિ પણ દેવ અને અગ્નિનો સ્પર્શ જેને થાય તે બધું જ અગ્નિમય બની જાય. એનું આલિંગન એટલું બધું તો આક્રમક કે આપણું સ્વતંત્ર વ્યક્તિત્વ પછી રહી શકે જ નહીં. એની લાક્ષણિક વિગત તરી આવે છે કે મહાભારતના આ અગ્નિદેવ નિરામિષાહારી નથી. અન્ન તો એમને ખપતું જ નથી. એમના જઠરને જીવ જગતની જ અદમ્ય ભૂખ હતી. શા માટે? આ દુર્દાંત કાળ સદૃશ્ય દેવ આપણા મનુષ્ય જીવનના કયા ખંડને સૂચવી જાય છે? આ ઘટના કોઈ દેવલોકની કે દેવલોકના કોઈ અપાર્થિવ રહસ્યની સંકેતલિપિ તો નથી જ ધરાવતી. એ પૂર્ણપણે માનવીય છે. એમાં ભૂતકાળના જ નહીં પણ ભવિષ્યના માનવીની ઝાંખી કરાવવાનું અદ્ભુત સામર્થ્ય છે. ખાંડવવન દહન માનવીની નરી બુભુક્ષા વૃત્તિ પણ પ્રગટ કરી જાય છે. માનવીએ પોતાની હિંસક વૃત્તિઓને કચડી નાખવાના અનેક પ્રયત્નો કર્યા છે. નિષ્ફળતા મળે તો પણ એણે તો પ્રયત્નો બંધ કરી દીધા નથી. ભીતિ અને પ્રીતિ દ્વારા માનવને મુઠ્ઠી ઉંચેરા બનાવવાના પ્રયત્ન ઋષિમુનિઓએ કર્યે રાખ્યા હતા, પણ એ હતો માનવી. ત્રિગુણાતીત એવો પરમાત્મા તો તે હતો જ નહીં. એટલે ફરી ફરી ધરતીની ધૂળમાં મલિનતાથી ભરેલા કાદવમાં રગતોળાતો રહ્યો. પણ પેલું તુચ્છ તણખલું સુદ્ધા આકાશની દિશામાં ગતિ કરતું હોય તો પછી માનવી જેવો માનવી એ દિશામાં કેમ ન મથે? પણ એ દિશા નિશ્ચય કથિત અતિમાનવની હોય તો ભૂંડા હાલ થાય. એ દિશા વાસ્તવમાં તો અરવિંદ કથિક અતિમાનવની હોવી જોઈએ. આધુનિક માનવી નિશ્ચય કથિત અતિમાનવની દિશામાં જવા મથે છે. એનામાં ખાંડવ વનને બાળીને ભસ્મ કરી નાખનારા અગ્નિ જેવી નરી નગ્ન ભીષણ બુભુક્ષા પ્રગટી છે. એને અન્નથી અહિંસાથી મેળવવા ધાન્યથી સંતોષ નથી. એની જ એક છબી આપણને 20મી સદીમાં હિટલરના આઈકેમેનોમાં મળેલી. બીજી એક છબી વિયેતનામ પર હુમલો કરીને સમગ્ર ભૂમિને ભાંજણી બનાવી દેનારા અમેરિકન રાજનીતિજ્ઞોમાં જોવા મળી હતી. પછી તો આ છબીઓ ક્યાં ક્યાં જોવા નથી મળી. જેવી રીતે સામસામે ગોઠવાયેલા આયનાઓમાં ગુણક પ્રતિબિંબોના નિયમને આધારે અગણિત પ્રતિબિંબો જોવા મળે છે, તેવી જ રીતે અગણિત છબીઓ શું વિશ્વભરમાં બનતી ઘટનાઓમાં જોવા નથી મળતી? યુદ્ધ, આંતરવિગ્રહ, વર્ગવિગ્રહો, કોમી રમખાણો, હત્યાકાંડો, અણુવિસ્ફોટો, પ્રકૃતિનો આડેધડ વિનાશ, મહાભારત કથિત ભૂખ કરતા હજાર ગણા લાખ ગણા પરિમાણો ધરાવતા થઈ ગયા છે. કોઈપણ ભોગે સમાજમાં, દેશમાં, જગતમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા માંગતો માનવી કે માનવ જૂથ આવી જ ભૂખ ધરાવે છે. આ ભૂખ શમાવવા માટે તેણે આંખો મીચી દીધી છે, કાન બહેરા બનાવી દીધા છે. એની ઘ્રાણેન્દ્રિય દિવસોથી સડતા શરીરની દુર્ગંધ પ્રત્યે પણ ઉદાસીન છે. એટલે જે કંઈ મળે તે ઝીંકાટે છે. એની જ્વાળાઓ કોઈ એક ભૂમિખંડ પૂરતી મર્યાદિત નથી. ધરતી પર છેક એન્ટાર્ટિકા સુધી અને અવકાશમાં ગુરુ શનિ સુધી વિસ્તરે છે. પણ ખાંડવ વનને પ્રજાળનાર અગ્નિ પોતે સ્વાહા થયો ન હતો. પણ આ અતિમાનવ બનવાના પંથે નીકળી પડેલ માનવી પોતાના જઠરાગ્નિમાં જાતને હોમી રહ્યો છે.